તારીખ 6/12/1996 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 76.
ભૂમિકાનો પ્રયોગ તો વિજ્ઞાન છે, એના ફેક્ટર 4 છે. એક તો બધા જ્ઞેયો જ્ઞાનથી ભિન્ન છે. જ્ઞેયો એટલે જેટલા કોઈ જ્ઞાનમાં પદાર્થો જણાય છે એ બધા જ્ઞાનથી તો ભિન્ન છે. જોતી વખતે, જાણતી વખતે ભિન્નતાના ભાનમાં રહીને જ્ઞાને જાણવું જોઈએ. કાં તો એ જ્ઞાનના સ્વપર પ્રકાશક પડાને લીધે પ્રતિબિંબ આવે છે જ્ઞાન ઉપર. વસ્તુ ભિન્ન છે, જણાય છે, વસ્તુ ભિન્ન છે. પછી વ્યાપકતા, એના ઉનાળામાં જવા માટે પોતાની વ્યાપકતાને અનુભવમાં લેવી જોઈએ કે હું કેટલામાં વ્યાપું છું, કે જેટલામાં મારું ક્ષેત્ર છે એટલામાં. અત્યારે શરીર પ્રમાણ ક્ષેત્ર છે દરેકનો, તેને જેવું શરીર છે એટલું ક્ષેત્ર છે, એટલામાં જ હું વ્યાપું છું. એ સિવાય મારું હું બધેથી એબસન્ટ છું, અને એ રીતે પણ મારું ભિન્નપણું છે. વ્યાપકતા સ્વદ્રવ્યમાં જ હોય, શરીરમાં, રાગમાં કે કોઈ બીજા ભિન્ન ક્ષેત્રમાં રહેલા પરદ્રવ્યમાં વ્યાપકતા ન હોય જીવની. જ્યાં વ્યાપકતા ન હોય ત્યાં કોઈ કાર્ય પણ ન થઈ શકે. એટલે કર્તાપણું ને ભોગતાપણું એ વ્યાપકતાની કલ્પનામાં ઊભું થાય છે. ત્યાં વ્યાપકતાથી ભિન્નપણું આવે એટલે અકર્તાપણું અને અભોક્તાપણું સાથે સાથે આવી જાય. એટલે કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ નો અંદરમાં મૂળિયું વ્યાપકતામાં રહેલું છે. હું વ્યાપું છું અથવા મારામાં કોઈ વ્યાપે છે, જેમ કે ઠંડુ ઊનું, ખારું ખાટું તીખું, એમાં વ્યાપવા જેવું લાગે છે, એ ભ્રાંતિ છે. કોઈ ચીજ આત્મામાં વ્યાપતી નથી, આત્મા કોઈ ચીજમાં વ્યાપતો નથી. ખાસ કરીને સ્પર્શ અને રસમાં વ્યાપવાનો કલ્પના વધારે થાય છે. સૌથી વધારે તો રસમાં થાય છે, પણ સ્પર્શમાં પણ વ્યાપવાની કલ્પના થાય છે. ઠંડી ગરમી સુવાળું ખરબચડું વગેરે હલકું ભારે, તો વ્યાપકતાથી ભિન્નતા નો અનુભવ કરવો જોઈએ. પછી એથી ઊંડાણમાં આગળ જવું હોય તો વેદકતાથી ભિન્નતાનો અનુભવ કરવો જોઈએ કે મારા જ્ઞાન વેદનમાં બીજાનું વેદન થવું અશક્ય છે, અને કોઈ અવકાશ પણ નથી, જગ્યા પણ નથી કે બીજું કાંઈ વેદાઈ શકાય. એ જ્ઞાન પોતે જ વેદ્ય વેદક ભાવે છે. વેદ્ય એટલે વેદાવા યોગ્ય પણ પોતે, અને વેદક પણ પોતે એક જ સમયમાં છે વેદ્ય વેદક પણ. એથી પણ મારી સર્વથા ભિન્નતા છે, અને એ ત્રણેયનો સરવાળો કરીને પ્રત્યક્ષ કરવું જોઈએ. પ્રેક્ટિકલી પ્રત્યક્ષપણે હું સર્વથા ભિન્ન છું, એટલે જાણવામાં ભિન્નપણું, વ્યાપવામાં ભિન્નપણું, વેદવામાં ભિન્નપણું, અને પ્રત્યક્ષપણે પણ ભિન્નપણું. એ ભિન્નપણું જેટલું પ્રયોગાત્મક દ્રઢ થાય એટલો આત્મા કેળવાય, અને એટલો એ કોઈ પણ ભિન્ન પદાર્થની અસર નીચે દુઃખને કે વિભાવને ન પામે. નહીતર દુઃખ અને વિભાવ થયા વિના રહીએ નહીં. બીજું વિભાવને દુઃખને રોકવાનું કોઈ બીજું સાધન નથી. આ રીતે ભિન્નતા કેળવવી એક જ એનું સાધન છે. બધા દુઃખ થી બચી જાય. જગતમાં કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે ભિન્નતામાં આવેલા આત્માને દુઃખ પહોંચાડી શકે કે દુઃખ ઉત્પન્ન કરી શકે. ઓટોમેટિક આવે, કેમ કે તેનો સ્વભાવ છે. આ તો દુઃખ છે એ સુખ શાંતિની વિપરીત દશા છે. વિપરીતતા મોટી એટલે અવિપરીત સ્વભાવ તો એનાથી આનંદ ઉભો છે. એ તો તરત જ આવવા માંડે. આ તો મોડું પડે ને, યથાર્થ પ્રકારે મોડું પડે ત્યાં જ એની હવા આવવા માંડે સુખ શાંતિની. એટલે વિશ્વાસ આવવાનો ઊભો થઈ જાય કે મારામાં સુખ શાંતિ ઘણી ભરી છે. પછી તો જે સુખ શાંતિ આવે એ એવી આવે કે જગતના કોઈ પદાર્થના પ્રલોભનો એની સુખ શાંતિના બદલામાં એને ક્યાંય વેચી ન વેચે નહીં. પેલો નિર્ણય કરી લીધો કે હવે કમાવા માટે કોઈ ક્ષેત્ર ભાવનગર છોડીને જવું નહીં. મજૂરી કરવી પડે તો ભાવનગર માં કરી લેવી, હવે ક્યાંય ભાવનગર છોડીને જવું નહીં. અને પૈસા કમાવા માટે કોઈ વેપાર કરવો નહીં, કોઈ ઇન્ડસ્ટ્રી કરવો નહીં, કે કોઈ દાવધામા કરવા નહીં. પછી પ્રલોભનો ઘણા આવે. આવો નિર્ણય કર્યા પછી પ્રલોભનો ઘણા આવે. તો પહેલો જ કાગળ આ જ્યાં હું મુંબઈમાં સર્વિસ કરતો હતો એનો આવ્યો. પચીસ પચાસ રૂપિયા પગાર વધારો કરવા તૈયાર નહોતા. એને અનકન્ડિશનલ લખ્યું શું પગાર છે અને શું શરત છે. તમે આવવા માગો છો જણાવો, ને વહેલી તકે આવી જાઓ. એ પોસ્ટ કાર્ડ લખી નાખ્યું. હા હા, એટલે એના ફાધર જીવતા ને, મારા ફુવાજી થાય ને, પોસ્ટ કાર્ડ લખી નાખ્યું કોઈ પગાર થી ને કોઈ શરત થી મુંબઈ આવવું નથી. એમ કહ્યું મારે તમારા જેવા મહેનતુ અને પ્રમાણિક માણસની જરૂર છે. અને પોતાનો દમ હતો, સ્વાસ્થ્ય. છોકરાઓને વારસામાં છે બધાને. એટલે મુંબઈની હવા એને બહુ પ્રતિકૂળ હતી. આને મને છોડવું જ પડ્યું ને. નારને વડોદરાવાનું કારણ દમ છે, અને ત્યાંની ભેજવાળી હવા દમ મટે જ નહીં. ઉધરસને દમ બે મટતું નહોતું. એને બધા ઇન્વેસ્ટિગેશન કરાવ્યા પછી ડૉક્ટરે કીધું મુંબઈ છોડી દો, થોડું વધારે જીવવું હોય તો. ટકલી છે મેરો વડોદરા આવી ગયા. અને તો દેશમાં રહેવું, સુરેન્દ્રનગર રહેવું હોય, સુરેન્દ્રનગરમાં એકદમ સુખ કહેવાય. એમનું વતન, પોતાનું મકાન, ત્યાં પેઢી પણ નવરા રહી કે નહીં. ધંધાના બહુ જ રસિયા. એ જેથી નોકરી કરતા તે દી 16 પેઢીના એ જનરલ મેનેજર હતા મુંબઈમાં, જેને ત્યાં નોકરી કરતા હતા. એ 15 રૂપિયાના પગારથી દાખલ થયેલા એ જમાનામાં. અને એના મુખ્ય મુનિમ થઈને 16 પેઢીના જનરલ મેનેજર થયેલા. અને 2-4 પેઢીમાં એને ભાગ થોડો થોડો કરી દીધેલો, પૈસો 2 પૈસા એકાનો એવી રીતે તેની એવી રીતે ભાગ કરી દીધા. બહુ જ મગજ હતું, ધંધાનું મગજ ઘણો હતો. એની નીચે ટ્રેનિંગ મારી હતી એટલે એને એની નીચેથી કોઈ ટ્રેનિંગ થયું નીકળે એટલે એમ કહેવાય કે લલ્લા નાનદાસ કોલેજમાંથી બહાર નીકળ્યો એમ કહેવાય. એની પેઢી એટલે કોલેજ ગણાતી મુંબઈના એ પેઢીઓના પેઢીઓની જમાતમાં એમ સમજો કે નાતમાં. હા, ક્યાંથી આવે છે વૃદ્ધલા નાનદાસ? થઈ ગયું ફાધરના ભજુભાઈ વૃદ્ધલા. બે વર્ષ હું ત્યાં છોડી દીધું. પછી કાગળ આવ્યો પણ છોડી દીધું, પગાર વધારાનો મત વિચાર ભેદ થઈ જાય, દાખલો પગાર મારે જ હશે, એટલો તો હું ન આપું. તો કાંઈ નહીં, એમાં હું મારે માથું ફોડીને લઈ કાઢવું, એમાં હું મારે હું તો ગમે ત્યાં કમાઈ લઈશ, આયા જ કમાવું એવું થોડું છે. તબિયત બરાબર નહોતી રહેતી, પછી ભાવનગર પસંદ કરી દીધું. આખી દુનિયા ઘરે કરવી હતી, ભાવ બદલી નાખ્યો, ભમલી નાખ્યો તો અહીંયા સીપી ટેન્ક થી ભુલેશ્વરમાં દાખલ થયો ને, જૂના ગોપાલદાસ બરફી વાળા, એની ઉપર એક અંધારી રૂમ હતી, થોડા દિવસે અંધારું લાઈટ કરવી પડે, 500 રૂપિયાની બાગડીમાં લીધી હતી, ટાળું મારીને આવ્યો હતો ઘરે. અહીંયા આવીને વાસણનો કોથળો બાંધો, ગાદલાના મીઠા કર્યા, હા અંજળ પાણી અહીંયા હતું, તો મારા ભાગીદાર છે ને ફાધર, એ મારા સગા ફુવા, મેં બોટાદમાં બ્રાન્ચ ખોલી છે ને મારે ઘરના માણસની જરૂર છે, તો આવી જા. કંટાળ્યો હતો જરાક તબિયતના હિસાબે, હોનાર હોય ત્યાં બધું કેવા ફેરફારો થાય. પછી એમનો કાગળ આવ્યો, કોઈ પણ શરતે કોઈ પણ પગારથી મારે જરૂર છે, હવે રામ રામ આવે પતિ ગયું લખે ને, કોઈ પણ પગારથી કોઈ પણ શરતે મારે મુંબઈ આવવું જ. મારે 50-50 લાખ માં મારી શાંતિ વેચવી નથી કીધું, આમ માણસ કોઈ દાન દે તો એમ થાય કે બહુ જ મોટો ત્યાગ કર્યો. જોતું નથી એ જ મોટો ત્યાગ છે, મળ્યું છે એને દેવું એ મોટો ત્યાગ નથી, જોતું નથી એ મોટો ત્યાગ છે. મારા ઈલાને સોંપણ કર્યું, પછી મારા નવનીતભાઈ છે એ વખતે તો એક્સપોર્ટનું ઘણું કરતા, વર્ષમાં 4-5 વખતે એબ્રોડ જતા હતા, યુરોપ અમેરિકા, મને કહે અહીંયા આવી જાઓ, બહુ સારું ફીલ છે, પૈસા કમાવા આવે નથી આવું.
ગુરુદેવ શ્રી નો પરિચય તો કેટલા ટાઈમ પછી થયો?
પછી 1.5 વર્ષે 2013 ના જેઠ મહિને પહેલી સમય શિખર ની યાત્રા થી ગુરુદેવ પધાર્યા. એ દરમિયાન ઉનાળામાં લગભગ મેં આત્મધર્મ વાંચ્યું, નક્કી કર્યું કે જવું જોઈએ. પછી ચોમાસા પહેલા તો આવી જાય જેઠ મહિને, ગમે એટલો વિહાર હોય તો જેઠ મહિને આવી જતા. આમ ભલે મુનિપદ નહોતું, પણ આમ ચોમાસામાં ગુરુદેવ મુસાફરી નહોતા કરતા.
સુરતારી
શક્તિઓનું એક આર્ટિકલ પેલા બધા વાંચ્યો મેં, એટલે છૂટક છૂટક આપતા હતા, પરિણામ શક્તિ, 18મી પરિણામ શક્તિ માંથી, એમાંથી પકડ્યું કે આત્મજ્ઞાન સિવાય આવું કોઈ કઈ ન હોય. પછી ગુરુજીને પરીક્ષા બુદ્ધિ થી જરા વિચાર કરીને સ્વીકાર કર્યો.
આપને વિશ્વાસ થઈ ગયો કે આ લખાણ આત્મજ્ઞાની નો
મગર આ શૈલી નો આવે, શૈલી પકડાની.
પછી આપણે પરીક્ષા કરી. આમાં પરીક્ષામાં શું માર્ક કર્યો?
પહેલાં તો અમને બધો જે દિનચર્યા છે એ જોતો હતો, ખાસ કરીને વ્યાખ્યાન વખતે ભાવ જે આવતા હોય એ, ખાસ તો આપણા આત્મા સાથે કેવી રીતે, આપણા પરિણમન સાથે કેવી રીતે ટેલી થાય છે. પરીક્ષાનો મુદ્દો તો અંદરથી જ છે. એ તો પહેલે દિવસે જ એમણે કીધું હતું. ફર્સ્ટ ટાઈમ મને લઈ ગયા ત્યારે તો વ્યાખ્યાન સવારનું પૂરું થયું, પછી 10-15 જણા બેસી રહેતા હતા અને બાકી બધા વ્યા જાય. ભાઈઓમાં 10-15 જણા બેસે, ગુરુદેવ 15-1 મિનિટ બેસે, સામાન્ય વાતચીતો થાય, પછી પોતાની રૂમમાં જાય. હું તો બેઠો એટલે તરત ધ્યાન ગયો. હું કહું કે નવા આવ્યા છે ભાઈ, એ પૂછું કે ભાઈ નવા આવ્યા લાગે છે. મારી ઓળખાણ તો મારી સાથે આવ્યા હોય જ આપે ને, મારે આપવી ન પડે. એટલે મારી સાથે આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, વિષ્ણુ છે, જૈન દર્શનમાં સારો રસ છે, કાંઈ કોઈ વૈષ્ણવ નથી, જૈન નથી, અહીં તો બધા આત્મા જ છે. કે ગુરુદેવ કે અહીંયા કોઈ જૈન નથી ને વૈષ્ણવ નથી, અહીં તો બધા આત્મા છે. કે હા, એ તો પછી લગભગ પરીક્ષા પૂરી થવાના તૈયારના વખતે, લગભગ 6-8 મહિના પછી એકાદ વખત એ વાત કરી હતી. નહીં, સાંજે બેઠા હતા એકલા ત્યારે, પાર પાટ ઉપર બેસતા ને સાંજે, ત્યારે વાત થઈ.
ત્યાં
તો ધર્મકાળ છે એટલે ત્યાં તો વધારે જેવું છે.
પહેલી વાર કઈક આપણે પ્રશ્ન પૂછેલો ને જાહેરમાં, પછી આ ભાવનગર અવતાર્યા હતા,
એ પ્રશ્ન એમ પૂછો કે નિર્વિકલ્પ દશા થયા પહેલા વિકલ્પ તો આત્માનો જ હોય છે, વિકલ્પ તો આત્માનો જ ચાલે છે, પણ એ વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ થવાતો નથી, કેમ કે વિકલ્પ નિર્વિકલ્પ નું કારણ નથી. તો પછી અનુભવ તો સિવાય બીજી રીતે થતો નથી, તો આમાં શું કારણ છે? તો કે બહુ ઝીણી વાત છે, કે નવા નવાને ન સમજાય. કે એ પ્રશ્ન ફેરવીને એક બે વખત પૂછો, એમણે એમ જ જવું દે, જરા ઝીણી વાત છે કે નવા નવાને ન સમજાય. પણ મેં પ્રશ્ન ઉલટાવી સુલટાવીને પૂછ્યો, એના ઉપરથી એમને ખ્યાલ ગયો આ વિષયમાં સ્વતંત્ર રીતે વિચારે છે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિમાં સ્વતંત્રતા એટલે ખ્યાલ આવી જાય ને. એટલે ગુરુદેવ એમ કીધું કે આ ભાવનગરથી જે ભાઈ નવા નવા આવે છે એ કોઈ સ્વતંત્ર વિચારક છે કે બધાને નવાય લાગી. આયા નવો માણસ સામે સ્વતંત્ર વિચારક હોય આવું ટાઈટલ તો ગુરુદેવે કોઈ નથી દીધું. કે સેકન્ડ ટાઈમ હું ગયો ત્યારે બધા પૂછવા માંડ્યા કે તમારે ગુરુદેવ સાથે ચર્ચા શું થઈ. પછી ગુરુદેવને કોઈ પૂછ્યો ન હકે, તમે શાના ઉપરથી કહો છો? તો એટલું ગુરુદેવની સમીપ નતું. મને બધા પૂછવા આવે, તમારે ગુરુદેવ મારે શું વાત થઈ, કેમ બધા મને પૂછે છે? ગુરુદેવ આવું બોલ્યા હતા કે સ્વતંત્ર વિચારક છે. મેં તો પ્રશ્ન કર્યો હતો, બીજું કઈ નથી. ગુરુદેવ નો ઉપયોગ બહુ સૂક્ષ્મ હતો.
સ્વતંત્ર વિચારક તરીકે આપણે શું શું લઈએ? સંશોધક છે, એવી રીતે કે યોગ્યતા વાળા જીવ છે, આમ લઈએ અથવા?
ના, એટલે એમાં તો હાવ નવા નવા હતા ને, એટલે એમ કે આ કોઈ સાંભળીને કોઈ ધારણા કરીને વાત કરે છે એવું નથી. એમ પોતાની સ્વતંત્ર વિચારધારામાંથી પ્રશ્ન આવે છે, માટે વિચાર સ્વતંત્ર રીતે એનો ચાલે છે. સ્વતંત્ર નો અર્થ એમ શું છે કે કોઈનું ગોખેલું કે ધારેલું કે શીખેલું કે એમ નહીં, એમ
શાસ્ત્ર પ્રમાણે
નહીં, શાસ્ત્ર વાંચીને શીખેલું કે એવું નહીં. મહેનતો નો શું પ્રશ્ન ચાલતો હતો પછી? હા, ભિન્નતા ભિન્નપણું અવલોકનમાં લઈએ તો પછી વેદકતા આવી શકે. પણ સહેલું કરવું હોય તો ક્રમથી ચાલવું જોઈએ, કારણ કે એટલું હળવા થયા વિના આ જે વિજ્ઞાનનો પ્રોસેસ છે એમાં પ્રવેશ ન થાય. એક તો મોક્ષાર્થી થયા વિના અવલોકન આવે નહીં, અનુભવ ન પકડી શકે.
કેમ
કે એને કોરી પાટી નથી, ઓલા ની કોરી પાટી છે.
હવે આપ લેસન આપો છો પણ જૂના મમુક્ષુ સક્સેસ નથી થતો,
ધારણા હોય નડે એવું થાય છે. નવા હોય કે જૂના હોય, શું આત્મકલ્યાણ ની ભાવના માં તો તીવ્રપણે આવવું જોઈએ. જેમ કે જૂના થયા તો સાંભળ્યું છે, વાંચ્યું છે, વિચાર્યું છે, એને ગૌણ કરીને, ગૌણ એટલા માટે કે એનાથી કંઈ ઉકાળ્યું તો નથી, કહ્યું તો મારું નકામું છે, હવે મારે બાકી હું રહી ગયું કરવાનું, વસ્તુ મૂળ જગ્યાએ આવવું જ પડે. તીવ્ર આત્મકલ્યાણની ભાવનામાં આવે આગળ કામ ચાલે.
જેટલી સરળતા તીવ્ર વેદનામાં હોય એટલી સરળતા આમાં ન હોય.
તીવ્ર વેદના વાળાને દર્શનનું મંદ થયું છે એટલે પોતે કામ કરી શકે છે પ્રયોગનો, કારણ કે ભાવ જ ન પોતાને પકડી શકે શું કરે, અનુભવમાં આવતા ભાવને પકડી ન શકે તો કરે શું, પોતે શું કરે, લાચાર છે. જેટલો ગાળો ગયો એમાં તો બધું ઘૂસાઈ ગયું મોટા પરિણામથી, એકડે એક થી ફરી શરૂ કરવું પડે. ચાલે છૂટી ગયું તો સ્ત્રી પ્રિય આવે ને, નહીતર ન આવે. એમ તો વેદના સમુદ્ઘાત થઈ ગયેલો એટલે વેદનામાં આવેલા. પ્રવેશો બહાર નીકળી જાય શરીર છે, કોઈક વાર એમ એમ એ વખતે આભાસ થઈ જાય કે આ દેહ છૂટી ગયા, બસ આવી જાય. દેહને છોડીને પ્રદેશો બહાર ન જાય, એક્સપાન્ડ થઈ જાય વેદનાના નિમિત્તે. જેમ ભયથી રૂમાડા ઉભા થઈ જાય, કંપન થઈ જાય, હાથ પગ કાંપે, એવી રીતે થોડા પ્રદેશો બહાર નીકળી જાય, એક્સપાન્શન થઈ જાય. પુરુષાર્થ કરવા માટે ભક્તિ છે એ બોર્ડ ઉપર આગલે દિવસે લખી નાખો. ઘરે રાખે છે, ઘરે રાખે છે. એટલે તો એમ કે છે કોઈ ભિન્ન છે માટે ભિન્ન થઈ શકે છે ભાવથી, જો ભિન્ન ન હોત તો ભાવથી ભિન્ન કરવું શક્ય ન બને. ભિન્ન છે માટે ભાવમાં ભિન્ન પડી શકે છે, ભિન્ન છે ને ભાવમાં ભિન્નતા નથી પાડતો એ દુઃખનું કારણ છે. દુઃખ એમાંથી ઊભું થયું. અભિનપણું કર્યું, પોતાથી અધિકતા આપી.
જ્યાં સુધી વસ્તુ પર ઉપયોગ રહે ત્યાં સુધી સમાધાન રહે, પણ પછી પરિણતિ તો ઓલી થઈ જાય.
એ તો વધારે તો બળ તો એનું જૂનું છે ને, એટલે અભિપ્રાય ન બદલ્યો હોય. આ પ્રયોગ તો અભિપ્રાય બદલવા માટે છે. અભિપ્રાય બદલ્યા પછી પણ મચક આવે. હા, જ્ઞાન દશામાં કેમ વિભાવ થાય છે, માન માયા લોભ થાય છે કે ન થતા, કે જૂના સંસ્કાર છે. ચાલતા એવી શક્તિ છે આત્મામાં, પણ પ્રાય બધા ધીમી ગતિ આગળ વધે છે. સુગાનીજીને કોઈ પૂછેલું એ ક્રમે ક્રમે આગળ વધવાનું બને છે સામાન્ય રીતે, તો આપને કેમ અક્રમની વાત આવે છે કે જલ્દી એક ધડાકે થઈ જવું જોઈએ, આમ થઈ જવું જોઈએ, શું? તો કે મોક્ષ માર્ગી ધર્માત્માઓમાં પણ તીવ્ર પુરુષાર્થી જીવ કોક જ હોય છે, એકદમ પૂરું કરી લે. બાકી બધા શાસ્ત્રમાં રોકાતા રોકાતા જ આગળ જતા હોય છે. શાસ્ત્ર વાંચતા વાંચતા ન લીધું, શાસ્ત્રમાં રોકાતા રોકાતા જ આગળ વધતા હોય છે. કે એમની ગતિ જરા ઝડપી હતી, એમની ભાષા એવી આવતી હતી. હા, મને વાત કરી હશું ભાઈ, આવ્યા હતા ને અશુભાઈ, આવ્યા હતા મારા ઘરે છે, એ બધા બહારગામ છે લગ્નમાં, એક બે દિવસમાં આવી જશે. કે સાવ ચિંતિત થઈ ગયું, તદ્દન કલ્પના બહાર. સમજી જ આવ્યા હતા અશુભાઈ, માન મનુષ્ય બહુ મળ્યો છે, આવેલી તક નો ઉપયોગ ન કરે તો ગુમાવી દે, તો વાર ન લાગે. આત્મકલ્યાણ ના ઉદ્દેશ માં લઈ જવો જોઈએ. દરેક પ્રસંગ ઉપકારી છે. લોકો બે ભાગ પાડે છે, ઉકેકમાં કે આ પ્રતિકૂળ ને આ અનુકૂળ, પણ જે આત્મકલ્યાણમાં લઈ જાય એને કોઈ પ્રતિકૂળ છે જ નહીં. દ્રષ્ટિકોણ કેળવી લેવો જોઈએ, સ્વાધ્યાયમાં એ મળે, સત્સંગનો લાભ જ છે. એને અમીન ગણીને મીઠા અનુભવ કરે છે જે. કોઈ પણ અશક્યને શક્ય બનાવવા મથો તો આકુરતા સિવાય શું હાથમાં આવે? રેતીમાંથી તેલ કાઢવા જાઓ, ભોગવવાની રેતી હોય ને તલ જેવડી, તલના દાણા જેવડી ને તલના રંગ જેવડી, આકુરતા સિવાય તેલ તો મળે નહીં, આકુરતા મળે. એવું છે, દુઃખનું ઉત્પાદક એ રીતે છે, મિથ્યા જ્ઞાન છે. ગુરુદેવ કહેતા હતા કે જગત આખું સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. નહીતર દ્રષ્ટિ ફરે પછી, નહીતર તો જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. આના કારણે આમ થયું, આના કારણે આમ થયું. અગ્નિ હતી તો પાણી ઊંધું થયું ને, નહીતર ક્યાં પાણી ઊંધું થવાનું હતું? એ અસત્યનો આગ્રહ છે. કૃપાલદેવે લખ્યું છે કે જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે તેવી છે. દ્રષ્ટિ ફરી તો આખું જગત સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. કોઈ પણ પ્રસંગ હોય નહીં જગતનો, પોતાનો કે પાર કે ભિન્ન જ્ઞાનમાં ભિન્ન જ્ઞેય છે. આખું જગત જ્ઞેય માત્ર છે અને પોતે જ્ઞાન માત્ર છે. આકુરતા થાય જ છે, ક્યાંક એને પોતે સુખની કલ્પના કરી છે ત્યાં તરત તરત આકુરતા નથી થતી, પાછળથી થાય છે. એટલે પોતે રુચિ કરી છે, પ્રીતિ કરી છે એટલે થઈ જાય છે, મફત નથી થતું. કે પોતે ભૂલ કરી છે એ ભૂલ ભાંગતા સહન કરવું પડે છે, ભાંગે એ પહેલા. જે સંયોગની મીઠાશ લીધી હોય એ સંયોગનો વિયોગ થાય ત્યારે એનું દુઃખ ઊભું થયા વગર રહે નહીં. હવે એ દુઃખનો અભાવ ક્યારે થાય? કે જેટલા રસથી તમે મીઠાશ લીધી હોય એથી વિરુદ્ધ રસ તમે કેળવી લ્યો, ન કેળવી શકો ત્યાં સુધી એ મીઠાશની લાળ લંબાઈને તમને દુઃખ આપે. મીઠાશ તોડે વિરુદ્ધ રસ્તે ત્યારે ત્યારે એનું દુઃખ મટે, નહીતર ની લાળ લંબાઈ. અધિકતા આપી છે એટલે મીઠાશ લઈને અધિકતા આપી છે, પોતાના આત્માને ગૌણ કર્યો છે, સંયોગને અધિક કર્યો છે અને મીઠો કર્યો છે. કુટુંબ પરિવાર પ્રત્યેનો પ્રતિબંધ એટલે જ ઊભો થયો જીવને. એ બાળક પેટમાં આવે ત્યાંથી હરખ શરૂ કરી દે કે હવે ઘરમાં ઘોડીઓ બંધા છે, આપણા ઘરમાં હવે ઘોડીઓ બંધા છે. જન્મે એટલે ઓર હરખાય, પછી એક એક દિનો, બે બે દિનો, મહિનો મહિનાનો, છ છ મહિનાનો, જેમ મોટો થાય મીઠા સ્વેત તો જાય, મીઠા સ્વેત તો જાય. હવે એમાં ફળાક કરતું વાયુ પૂરું થાય, શું દશા થાય? શું તો માથામાં થોડો જ વાગે. મનસુખભાઈ કોઠારીને છ દીકરી ઉપર એક દીકરો, દીકરીઓ જ આવે એક પછી એક, છ છ છોકરીઓ થઈ, હાથમાં છોકરો આવ્યો, 18 વર્ષનો થયો અને ફળાક કરતા ઉડી ગયો. ટોન્સિલનું ઓપરેશન હતું, ખાલી કાકડાનું ઓપરેશન. થિયેટરમાંથી એને બહાર લાવ્યા સ્પેશિયલ રૂમમાં, પ્રાઇવેટ ક્લિનિક હતું આની જેમ જ, ટ્રસ્ટનું હતું. હા, મમ્મીનું નાનુભાઈ ઝવેરી અત્યારે આવડું જે છે ને, વજરંગદાસ બાપાનું કર્યું નાખ્યું. શુંઘાડેલું કઈ વળેલું નહીં, કેમ છે કે જે વેપાન છે કે રૂમમાં ધ્યાન ગયું, પણ આને કઈ શ્વાસોશ્વાસ નથી હલતા, કે પેટ ઊંચું નીચું, છાતી ઊંચી નીચે થયું જોઈએ ને, શ્વાસોશ્વાસ ચાલતું, આ કેમ કઈ થતું નથી કે આને. એટલે એને કોઈ કીધું, ભાઈ આ જરાક જુઓ તો ખરા, કે બે ચાર જણા બેઠેલા ઘરના, ઘરના જ બેઠેલા, એના મા બાપ બેઠેલા, બહેનો બેઠેલી, હું જુઓ તો ખરા, કે હા શું હલતું, કે જલ્દી જલ્દી ડૉક્ટરને બોલાવો, નર્સને બોલાવી, ડાક્ટરને બોલાવ્યા, ના ના તો કંઈ ખરેખર આમાં કંઈ વેમ પડે એવું છે, કે ઓક્સિજન લાવો, ફલાણું કરો, ધોળાધોળ કરી. જે ડૉક્ટર ઓપરેશન કરવા આવ્યો તો ઓપરેશન કરીને વિયોગ ગયો, તો એ પ્રાઇવેટ ડૉક્ટર હતો, એને સેવા આપતો હતો, તો ઓપરેશન કરીને વિયોગ ગયેલો. એને ફોન કર્યો એટલે એ દોડાદોડ પાછો આવ્યો, એ પહેલાં નર્સે ઓક્સિજન ને આ અને તેને બધું ધમાલ કરી ચૂક્યા. ડૉક્ટર કહેતો ખલાસ છે, હવે અંદર ઓપરેશન થિયેટરમાં ખલાસ થયેલો, કે બહાર આવ્યા પછી ખલાસ થઈ ગયો, કોઈને ખબર નથી. અંદર ડૉક્ટરને ખબર હતી ને બહાર મૂકી દીધું, કે શું કે હા કે ના, કાંઈ કળીએ કાંઈ એવું નહોતું. એનો ટાઈમ કંઈ કોઈ થોડો નોટ થાય છે, 5-15 મિનિટનો શું ખબર પડે, ધ્યાન 5-10 મિનિટમાં જ ગયું એનો, 5-10 મિનિટ પહેલાં અંદર ગયો હોય તો શું ખબર પડે. એને તો ઘણું વાંચેલું વિચારેલું, જૂના મુમુક્ષુ. પૂછે કેમ કરશું, તો કે ભાઈ સાહેબ મારું માથું ઠેકાણે નથી, તમે બધાને જેમ કરવું એમ કરો, મને બોલાવશો નહીં, મારું માથું ઠેકાણે નથી. એવી રીતે જવાબ દેતા હતા, થોડો જ વાગે છે. તો 18 વર્ષ સુધી એને રસ લીધો હોય પોતાપણા, હા કઈ કામ નો આવે, મેનું બળ નું હોય ને કઈ. સત્સંગ કરતા અસત પ્રસંગ નું ને અસત્સંગ નું બળ વધેલું હોય, એટલે વિચાર બળ કામ આવે ને, વિચાર થાય, વિચાર આવે બધો, વિચાર બળ નું હોય ને. 569 માં લીધું ને, વિચાર બળ નથી હોતો, કેમ કે અસત્સંગ અને અસત પ્રસંગ સેવે છે વધારે. આપણે વિનુભાઈ કપાસી ને એક દિવસ ચક્કર આવ્યા ઘરમાં, પહેલવાન જેવું છે, એને ખબર પડી ગઈ કે હા એક સેકન્ડ માં શું થાય ખબર પડે એવું નથી, એટલા ઢીલા ઢપ થઈ ગયા હતા કે વાત મૂકી દો. હમણાં હમણાં તો એક બે વખત ત્યાં સત્સંગ ભવનમાં આવ્યા હતા, રોતા હતા મારી, મેં ભાઈ સાહેબ મારો હાથ પકડજો, મારે કલ્યાણ કરી લેવું છે, ભાઈ સાહેબ મારો હાથ પકડજો, કે મને છોડતા નહીં, મને મને કંઈ કંઈ માર્ગદર્શન આપજો, મારે હવે કલ્યાણ કરી લેવું છે. આંખમાં આવડા આવેલા જતા હતા, એવું છે તારા જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી.
ખાલી ચક્કર આયા આમાં તો એટલો બધો કરવાનો
ડિપ્રેશનમાં આવી ગયેલા. એ તો થોડા વખત પહેલાંની વાત છે. પહેલું પહેલું જ્યાં એને થોડોક એટેક જેવું થઈ ગયું, બ્લડ સર્ક્યુલેશન હાઈઠ આસપાસ પહોંચે એટલે બ્લડ સર્ક્યુલેશનનો તો પ્રોબ્લેમ થાય. એક સેકન્ડ બ્લડ સર્ક્યુલેશન એ ન થાય, સીધું બધું ફરવા માંડે. એમ શું શરીર નહીં તો એનું તો કસાયેલું શરીર. 5 વાગ્યામાં ઉઠીને એ ઉંમરમાં કસરત કરવા વાળો માણસ ફેરફાર થાય છે પરમાણુમાં. જેને એનો ભરોસો હોય હું તો આવો તો સીધો જ શરીર શક્તિ નો જેને અહમ થયો હોય એ તો સીધો ડિપ્રેશનમાં આવે. ડિપ્રેશનમાં આવવાનું કારણ એ છે કે એને પોતાની શરીર શક્તિનો અહમ આવી જ ગયો હોય. હું 75 વર્ષે હું આટલું હાલી શકું ને, આટલું નાચી શકું ને, આટલું કૂદી શકું ને, આટલું મેં પરિશ્રમ કરી શકું ને. હા, એમાં એક તારા ખબર પડે કે આમ થયું છે ત્યાં તો પરિણામની અશક્તિ બહાર આવી જાય. કારણ કે એ બધા પરિણામ અશક્ત થયા, શરીરનું અવલંબન લીધું, અશક્તિ તો વધતી ગઈ. એ શક્તિ વધી ગઈ ખબર ન પડી, આજે આ શરીર નબળું પડ્યું તરત જ બહાર આવી જાય. મેન્ટલ ડિપ્રેશનમાં જ આવે, થઈ જ જાય. એ વાત કરતા હતા સાલું આમ થયું હતું, એટલી બધી મન ઉપર અસર થઈ ગઈ છે કે વાત મૂકી દો કે થાય જ ને, કારણ કે એને શરીરનો આધાર લીધો છે. બહુ જ અસર થાય એને. લોટ ને જેમ કેળવે તો રોટલી સારી થાય એના જેવું છે. લોટમાં પાણી નાખે ક્યાં રોટલી ન થાય. બધું અધર રહી
જાય.
તાકાત આવે છે, શક્તિ આવે. હા, શક્તિ. હા, પછી તો શું છે.
ખરેખર જે જી પ્રેક્ટિસ કરતો હોય યથા, તો
એને તો ભક્તિ સત્પુરુષ પ્રતિ અનહદ આવી જોઈએ.
સવાલ
નથી લાવવાની ચીજ. દિન 2 ગુણી, રાત 4 ગુણી જેવું છે.
પ્રસંગે પ્રસંગે પોતે બચે છે ને,
અંદાજ મૂકી દે ને. નહીતર થાત હું મારું એ ખબર, નહીતર સામે દેખાતું હોય પરિભ્રમણ, કે નહીતર થાત હું કે આ પરિભ્રમણ થાત. આમાંથી દરિયામાંથી છૂટ્યો છું, ડૂબતો બેચ્યો છું. નહોતો એક દાખલો આપ્યો, આમ આવે છે ને આપણે શિવાંબુ, શિવાંબુની ચોપડી આવે છે. કાંતિભાઈ કરીને કાલબા દેવી ઉપર માણસે પોતાનું એડ્રેસ લખેલું છે. એને લીવર કેન્સર હતું. કેવું? લીવર કેન્સર હતું, પણ આયુષ હશે એટલે ટાટામાંથી રજા આપી દીધી એને કે જાઓ ભગવાનનું નામ લ્યો, 15 દિવસ છે તમારા. હા, મારી દ્રષ્ટિએ 15 દિવસથી વધારે નહીં કાઢો તમે. 15 દિવસ ભગવાનનું નામ ઘરે જઈને લ્યો. હવે અમારી પાસે તો ઉપાય નથી, પણ આ પૃથ્વી ઉપર હજી કોઈ ઉપાય ગોતો નથી આનો, કેન્સરનો. હા, ભગવાનનું નામ લેવા સિવાય રસ્તો નથી. એ તો ઘરે જઈને ખાટલામાં પડ્યો, વેટ લોસ તો પહેલા આવી ગયો હોય, કેન્સર થાય એટલે આવો થઈ જાય માણસ, પથારીમાં દેખાય નહીં. હું એને આ કોઈ પ્રયોગ દેખાડ્યો, પ્રયોગ દેખાડ્યા પછી થોડા દિવસોમાં એને લેટ્રિનમાં બધું ખૂબ નીકળ્યું, હડેલું બધું. હં, એટલી બધી વીકનેસ આવી કે એને ઉપાડીને ખાટલામાં લઈ આવવો પડ્યો. એવું બે વખત થયું એને, બધો બગાડ નીકળી ગયો લેટ્રિન માટે. હં, એટલું કાળું લોહીને બધું ઘણું નીકળ્યું. હં, પછી રિકવરી આવવા માંડી, એને પીવાનું ચાલુ રાખ્યું, તંદુરસ્ત થઈ ગયો. આવો ડીફા જેવો થઈ ગયો 6 મહિના તો. હા, ટાટામાં ગયો, પ્રફુલ્લ દેસાઈ છે ને પાલનપુર નો ડોક્ટર છે, ત્યાં ડોક્ટર સાહેબ ઓળખો છો કે? પહેલાથી જોઈ રહ્યો. પ્રફુલ્લભાઈ તો નહીં ને તમે? તો કે હું પ્રફુલ્લ છું, પ્રફુલ્લ નું ભૂત નથી. હું પ્રફુલ્લ છું કે? પ્રફુલ્લ નું ભૂત નથી કે? તમે મને 15 દી કીધા હતા, પણ હું 6 મહિને આવ્યો છું, હું પોતે જ આવ્યો છું કે? શું થયું કે? તો કે એક સવારે ઉપરથી એક દેવી ફિરસ્તો મારા ઘરે આવ્યો. શું બોલ્યો? એ પાડોશી હતો એનો, એનો પાડોશી આવીને એને ચીંધેલું. ભાંગવાડીમાં કેવી રીતે માળા મારતો હશે એટલે ઉપર નીચે બધા રહેતા હોય ને, ત્યાં તો ચાલની અંદર. હં, એક જ બિલ્ડિંગ ની અંદર થી ઉપરથી માણસ હતો કે ઉપરથી એક ફિરસ્તો મારા ઘરે, દૈવી ફિરસ્તો આવેલો, એને મને આ ચીંધ્યું, બચી ગયો છું. એ બચી ગયો એમાં એને બધાને ભગવાન માનતો. હું તો જીવતો હતો ને ભગવાન માનતો હતો, પથરો હોય ને તો એને ભગવાન કરીને પૂજે લોકો. કોઈ બચાવનાર પથરો હોય ને તો એને એનું મંદિર બનાવીને લોકો પૂજે. મંદિરમાં બેહાડે. આ નથી હતું ને, આ નીતિન આગ્રાથી આવતા હતા આબુ, ત્યારે એની બસ અને એક ટ્રક સામે સામે આવી ગયા. અમે આમ આવ્યા, જો ભટકાણા હોત તો કંઈક મરી ગયા હોત, પણ વચ્ચે કેવડો મોટો પથ્થર હતો કે એ ભાઈ ભટકાતા બચી ગયા. એ જ્યારે બધા નીચે ઉતરીને જોયું કે આ પથરાને હિસાબે આપણે બચી ગયા છે, તો લોકો ઉપાડીને લઈ ગયા ને, પથરાને લઈ ગયા. ઉપકાર બુદ્ધિ આવે ને એવી આવે, જેને ઉપકાર થયો હોય ને એ ભૂલી શકે જ નહીં, જેને ઉપકાર ન થયો હોય એનું ઠેકાણું રહે, એને ઠેકાણું મળે એના પરિણામનું. હા, એ તો એક મૃત્યુમાંથી બચ્યા, આ તો અનંત સંસાર બચાવે. એ લોકો એવી રીતે લઈ ગયા પથ્થરને, એ પથ્થર નહીં એ ભગવાન હૈ, એ પથ્થર નહીં એ ભગવાન હૈ, ઇસકો લે જાઓ, ઇસકા મંદિર બનાવો, લે જાઓ ઇસકો, લે જાઓ ઇસકો, એમ કરવાનું. એવી રીતે લઈ ગયેલા.
પરમ ઉપકારી સદગુરુ દેવ અનુ જય.